સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 29 સપ્ટેમ્બર 2018ના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી સ્થિત પારમિતા મંદિરે શ્રી ઠાકોરજીના દિવ્ય સાનિધ્યે યોજિત સભામાં શિદને રહીએ રે કંગાલ રે સંતો ભજનનું નિરૂપણ તથા ગઢડા મધ્ય પ્રકરણ 22મું વચનામૃત, બે સેનાનું, નર નારાયણ પધરાવ્યાનું, સંત ભગવંત સાહેબજીએ કરેલ નિરૂપણ અને વરસાવેલ આશીર્વાદની પારાવાણી આ વિભાગમાં સમાવી છે.
સુડતાલીસમાં ભારત સ્વતંત્ર થયું, જે સરદાર સાહેબના બાપુ જે શાસ્ત્રી મહારાજને પહેલી રાત બોલાવ્યા અને સરદાર સાહેબ વલ્લભભાઈ વિઠ્ઠલભાઈને આશીર્વાદ અપાયા, આ તો દિલ્હીનો બાદશાહ થશે. શું કહ્યું? દિલ્હીનો બાદશાહ થશે. એ સરદાર સાહેબે શાસ્ત્રીજી મહારાજનું કામ કર્યું. એ સરદાર સાહેબે રજવાડા ભેકત્રીકરણ કોણ કામ, પહેલામાં પહેલું જો રજવાડું લીધું હોય તો ભાવનગર નરેશનું, ભાવનગર નરેશ એક જ ઝાટકે લઈ લીધું. સ્વતંત્ર ભારતમાં બધા રજવાડા ભારતના એ થઈ ગયા એટલે જિલ્લા પડી ગયા. એમાં ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લામાં ગઢડા ટાઉન તરીકે સામેલ થયું અને ભાવનગર જિલ્લાના કલેક્ટર ચુડાસમા આવ્યા. ચુડાસમા યંગ છોકરો આવ્યો, એ શાસ્ત્રી મહારાજનો અનન્ય ભગત. એ ચુડાસમા કલેક્ટર નિમાયા એટલે એમને ખબર હતી કે સ્વામિવાણી પાછળ બહુ પડ્યા છે. નકશા લઈને જ ગયા. શું કર્યા? શાસ્ત્રી મહારાજ પછી નકશા લઈને ગયા કે સ્વામી કરો જગ્યા નક્કી, એટલી જગ્યા અપાવી. શું કહ્યું? એટલી જગ્યા આપી છે, કલેક્ટર બધો પાવર. અને શાસ્ત્રી મહારાજ ગઢડાની આખી જગ્યા જતા છે આખું. એ શાસ્ત્રી મહારાજે કુંડારું કર્યું ને એ જગ્યા ચુડાસમાએ 2-4 મહિનામાં તો 85 અક્ષર સંસ્થાને નામે આપી દીધી, ત્યાં મંદિર કર્યું શાસ્ત્રીજી મહારાજે. છેલ્લું મંદિર શાસ્ત્રી મહારાજે ગઢડા કર્યું. તમે જુઓ બધા એમ કે શાસ્ત્રી આપણને કેવો માયિક ભાવ છે, મોટા પુરુષને ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ, મહારાજને કહીએ તો હતા જ, પણ ગુણાતીત શાસ્ત્રી મહારાજ ગુણાતીતને મહારાજનું સ્વરૂપ કહ્યા કે ખરેખર પ્રભુનો વારસો રાખનાર ગુણાતીત ભાવને પામેલા સાધુ એનું જીવંત દર્શન કરાય ગુણાતાન સ્વામી. પણ ગુણાતાન સ્વામીને જુનાગઢ બહુ વાલું. શું કહે? જુનાગઢ બહુ વાલું. 40 વર્ષ ત્યાં જૂનાગઢનું ખેંચે, જૂનાગઢમાં લઈ જાય, બધાને જૂનાગઢ બોલાવે. દેહ ક્યાં છોડ્યો એમને? ગોંડલ. નહીં લેવા દેવા, નહીં લેવા દેવા. ને તો પોતાનું વાલું એ સ્થાનમાં જ દેહ છોડવાનું પસંદ કરે સામાન્ય સાધુ હોય તો. પણ આ સામાન્ય સાધુ નહોતા, કશા મહારાજ સિવાય કશા સાથે બંધાયા નહોતા. પણ એક મમત્વ ઊભું કરે. શું કરે? મમત્વ, કે મારે આ કામ કરવું છે, આ મને બહુ ગમે છે, એટલે આપણે એના માટે પ્રેમ છે એટલે એના કામમાં આપણે સમર્પિત થઈએ. જૂનાગઢને ડેવલપ કરવા માટે જે ભક્તો સમર્પિત થયા એ ભક્તો પર ગુણાતીતની કૃપા વરસી સુખ્યા થઈ ગયા. બાકી સ્થાન સાથે નહોતા બંધાય, ભગવાન સાથે બંધાયા. પણ સ્થાનને નિમિત્ત કરાવી આપણને ભગવાનમાં જોડ્યા. તો છેવટે દેહ છોડ્યો ગોંડલ જઈને, એ સમાધિ સ્થાન જે અક્ષર મંદિર છે. શાસ્ત્રીજી મહારાજને ગઢડા બહુ વાલો. શું કહે? ગઢડા. આખી જિંદગી શાસ્ત્રી મહારાજ ગઢડા આરસનું મંદિર કરવું છે. કોઈ મંદિર આરસનું હતું બોચાસમાં, આરસનું એટલે બહુ કોસ્ટલી મંદિર. અને આટલા જે બે સંસ્થામાં હરિભક્તો છે આટલા હરિભક્તો પણ નહોતા. પૈસાની એટલી બધી મેં વાત કરી હતી મણિકાકાએ, વાત કરીએ કે બોચાસનનું મંદિર અધૂરું, સારંગપુરનું ચાલુ કર્યું, સારંગપુરનું મૂર્તિ પ્રયાસ થાય, મંદિરનું કામ અધૂરું, ગોંડલનું પાડ્યું, ગોંડલનું કામ થયું ના થયું, મૂર્તિ પ્રતિષ્ઠા થઈને કામ અધૂરું, અટલાદરાનું પણ અટલાદરાનું કામ થયું ના, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ગઢડાનું ગઢડાનું તો પછી આરસનું કર્યું, આરસનું. અને આફ્રિકાવાળાની જવાબદારી, હા પેકામ મંદિરની જવાબદારી તમારી, પૈસા તમારે આપવાના. અને ગઢડા માટે શાસ્ત્રીમાં જે એટલો બધો દાખલો કર્યો, પોતે મકરાના જાય આરસની ખાંડ રાખી, પેલા જીકે સ્વામીને ખાંડની ખાંડ પર મૂક્યા આફ્રિકાથી બોલાવીને. પોતે આરસ સિલેક્ટ કરવા જાય, પોતે રહેતા એટલું બધું મમત્વ ગઢડાનું બધાને બતાવે. એટલે સ્વામીને બધા એમ કે સ્વામીને ગઢડા મંદિરનું બહુ જ છે, એની પાછળ જ પડ્યા છે. અને સારંગપુર રહેતા શાસ્ત્રીજી મહારાજ, પણ ગઢડા મંદિરની વૈશાખ સુધી દસમે ગઢડા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા 1950 વૈશાખ સુધી 10 બધા આફ્રિકાથી ઇંગ્લેન્ડથી જે જે બધા દેશ પરદેશના બધા ભક્તો ગઢડામાં આવી ગયા મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવાનો. ઘણા ભક્તો સારંગપુર રહેતા અને ઇંગ્લેન્ડ આફ્રિકાના બધા મોટા ભાગનો સમૂહ આવ્યો કે શાસ્ત્રીમાં અતિ પ્રિય ગઢડાના મંદિરની પુરાણ પ્રતિષ્ઠા છે. હોલસેલમાં બધા ફેમિલી હાથે બધા હજારો માણસ આવ્યા. વૈશાખ સુધી 14 શાસ્ત્રી મહારાજે બીમારી ગ્રહણ કરી. યોગી મહારાજને એમને મોકલ્યા મુંબઈ આમંત્રણ આપવા માટે. નંદાજીને બધા હતા, અરે નંદાજી મિનિસ્ટર હતા અને હજુ ભારત સ્વતંત્ર થયું હતું પણ પ્રજાસત્તાક નહોતું થયું. એટલે ત્યાં ગયા. યોગી મહારાજ ત્યાં હતા મુંબઈ. બધો માસ નહીં હતો. પ્રમુખ સ્વામી ગઢડામાં મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારી કરતા હતા. વૈશાખ સુધી 14 દિવસે શાસ્ત્રીજી મહારાજને એકદમ બીમારી, એટલે થોડા સાજા થયા એટલે શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામીને બોલાયા. વ્યવસ્થાની બધું તકે સ્વામી આવું સરસ છે, મૂર્તિઓ આવી ગઈ છે. એટલે શાસ્ત્રી મહારાજે કહ્યું કાલે મારી તબિયત સારી છે તો હું આવીને મૂર્તિઓની પૂજા કરી જવું, કહે છે તૈયારી કરો. એટલે પ્રમુખ સ્વામી આગલા દિવસે ગયા, મૂર્તિઓ ખુલ્લી કરી અને એના ઉપર પધરાઈ. અને શાસ્ત્રીમાં વિશાખ સુધી 14 દિવસ આગલા દિવસે ગયા, મૂર્તિઓને અભિષેક કરી, મૂર્તિઓને પૂજન કરી, મૂર્તિઓની આરતી ઉતારી શાસ્ત્રીજીમાં. ખ્યાલ આવે, કોઈને કલ્પના જ નહીં શાસ્ત્રીમાં શું કરી રહ્યા છે. પછી શાસ્ત્રીમાં જ બોલ્યા કે હું આવું જઉં છું સારંગપુર, આ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા આરતી કરી દીધી, હવે બીજી બધી વિધિ છે એ યોગી મહારાજ કરશે. કોણ કરશે? યોગી મહારાજ. એમ કહીને ગયા સારંગપુર. સારંગપુર જઈને બીજે ત્રીજે દાડે બધાને કહ્યું કે ચા થોડા હરિભક્તો મગન બાપા આપણા વલ્લભભાઈ વલ્લભ કાકા સાકરિયા આપણા ત્યાગ વલ્લભ સ્વામીના બાપુજી આવા 10-15 હરિભક્તોને કહ્યું તમે રોકાવો, બાકી સારંગપુરથી બધાને રવાના કર્યા ગયા, જાઓ પ્રમુખ સ્વામીને હેલ્પ કરો પ્રતિષ્ઠાના સેવામાં બધા. એટલે બધો માસને ત્યાં મોકલી આપ્યો. અને વૈશાખ સુધી દસમના દિવસે શાસ્ત્રીમાં દેહ છોડી દીધો. અને 14 દિવસે દસમે મૂર્તિ પ્રતિષ્ઠા હતી. વૈશાખ સુધી 14 અને આગલે 2 દિવસ રહ્યા. વૈશાખ સુધી 14 દિવસ શાસ્ત્રી મારે દેહ છોડી દીધું. તો વિચાર કરો, સામાન્ય સાધુ હોય તોય મૃત્યુને પાછું ઠેલે કે મારે ઘરે પ્રસંગ છે તો મારે જવું નથી. આપણા કમરાબાદ અમે જો અહીંયા હતા, 15મી માર્ચે ધૂળેટી હતી, એમનો એક સંકલ્પ હતો કે હું જ્યારે દેહ છોડું ત્યારે જશું હસુ શાંતિભાઈ અશ્વિન આ 4 જણા હાજર હોવા જોઈએ. અને ધૂળેટી પહેલાં દેહ નહીં છોડો, ધૂળેટીને સમય બગાડવો નથી મહારાજને. કે બીજું આ 4 જોઈએ. હવે શાંતિભાઈ 17મીએ જવાના ઇંગ્લેન્ડ, વચ્ચે એક જ દિવસ હતો 16મી તારીખ. એ 14મી એમની જાતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા કે અમારે જ્યોતિને કે હોસ્પિટલ લઈ જાય, બિંદુબા જ્યોતિ બધા બહેનોને કે હું બીમાર હોઈશ તો બધા દોડાદોડી મારા તરફ જશે. એટલે હોસ્પિટલમાં ગયા. આપણો ધૂળેટીનો સમય ઉજવ્યો 15મીએ. પપ્પાજીનું 16મીએ બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન હતું અમદાવાદ. એટલે હું ને અશ્વિન અમદાવાદ ગયા અને બા બીમાર પડ્યા વધારે આણંદ. અમદાવાદ સવારમાં હતું ઓપરેશન તો હું અશ્વિનભાઈ વહેલી સવારે ગયા 6 વાગે અમદાવાદ સાલ હોસ્પિટલમાં. પપ્પાજીને મળ્યા, ધૂન કરી પછી અમે નીકળી ગયા. આવતા રસ્તામાં હાઈવે ઉપર નડિયાદ અગર બાનો ફોન આવ્યો, કમરાબાનો. મેં કહ્યું ભાઈ તું ક્યાં છું? મેં કહું હાઈવે પર છું, આમ બ્રહ્મજ્યોતિ જઉં છું. તો કે ના બીજે કશે જઈશ નહીં, સીધો હોસ્પિટલ આવી તું કહે છે. અમારા વાતમાં વાત થઈ, મારે બાને બાએ ફોન કર્યો, હસુ પાસે ફોન કરાયો, હસુ ત્યાં હતો. એ રમેશ લોતાર સમજી ગયો, બાની તબિયત ખબર હતી. એટલે એને 125 કિલોમીટરની સ્પીડે ગાડી 10 મિનિટ બધા ગાડી ત્યાં લાઈન ઊભી રાખી, પંકજબેન હોસ્પિટલ. હું ગયો, શાંતિભાઈ અશ્વિનભાઈ હસુ હતો, 4 બાના પલંગ આગળ ઊભા રહ્યા અને બાએ દેહ છોડી દીધો. નહીં તો જો એક દિવસ મોડો છોડ્યો હતો, શાંતિભાઈ ઇંગ્લેન્ડ હતા, શાંતિભાઈના હોત. એટલે ભગવાનની નિષ્ઠાવાળા ભક્તો પોતે ઈચ્છે પોતાનું ઈચ્છિત મૃત્યુ કરી શકે છે. આ તો શાસ્ત્રીજી મહારાજ જેના પ્રતાપે આપણી ઈચ્છા પ્રમાણે મૃત્યુને પાછું ઠેલી શકીએ છીએ, એવા ગુરુ પોતાનું મૃત્યુ ના ઠેલી શકે, એટલી તાકાતવાળા પુરુષ હતા. પણ બતાવ્યું અમને કે ગઢડા મંદિર મારા ભક્તોને મારા આશ્રિતોને દેહભાવથી પર માયા પાર કરવા માટે નિમિત્ત હતું. એની સાથે હું બંધાયો, મારા સાથે બંધાયો હતો, અને મને તમને સર્વ અને મહારાજમાં જોડવા માટે ગઢડાને પોતે વાલું બનાવી નિમિત્ત બનાવ્યું હતું. તો ચોથને દિવસે વૈશાખ સુધી ચોથે શાસ્ત્રી મારા દેહ છોડ્યો. અને તમે જુઓ, યોગી મહારાજને મુંબઈ ખબર આવી, યોગી મહારાજ ચાર્ટર પ્લેન લઈ નંદાજીને એ લોકો ભાવનગર ઉતર્યા, ગઢડાયા. બીજે દિવસે અગ્નિ સંસ્કાર થઈ ગયો, જે અત્યારે મંદિર છે. અને સોંપો પડી ગયો. શું પડી ગયો? સોંપો પડી ગયો. કારણ કે 6 દિવસ પછી મૂર્તિ પ્રતિ બધાને એમ થયું કે મૂર્તિ પ્રતિષ્ઠા કેન્સલ થશે. બધા ભક્તોએ તો પોટલા તૈયાર રાખ્યા, પાછું જવું પડશે. અને જૂના મંદિરવાળા કંઈક જોયું, ભગવાન રાજી નથી. શું કહ્યું? ભગવાન રાજી નથી. આટલી બધી મુશ્કેલી આવતા હવે સમજતા નથી બંડિયાઓ. યોગી મહારાજ આવ્યા, મિટિંગ થઈ, બધાને થયું શું નિર્ણય લેવાય છે. યોગી બાપા બોલ્યા, ભગવાનનું કામ છે, ગુરુએ આરંભેલું કામ છે, કદી અટકશે નહીં. મૂર્તિ પ્રતિષ્ઠા 10મી થશે ને થશે. વિશાખ 10મી યોગી મહારાજે મૂર્તિ પહેલો આખો સોંપો પાડી દીધો. યોગી મહારાજ પહેલે જ ધડાકે તમે જોયો, કોઈ ના કરે. પોતાના ગુરુ વાલ સ્વયં ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગી કહે તો મોઢામાં કોર્યો મૂકતો તો મૂકી દઉં, શબ્દ લખતો તો પેન મૂકી દઉં, ગમે ત્યાં બેડે ભટ્ટ ઊભો થઈ જવું. એવા પોતાના વાલામાં વાલા ગુરુ શ્રી દેહ છોડે શિષ્ય કેટલો શોખમાં જતો, શોક લાગે ને એને તો. પણ દેહ સાથે જોડેલા નહોતા, એ પરમાત્મા સાથે શાસ્ત્રી મહારાજમાં રહેલું પરબ્રહ્મનું તત્વ એને રાજી કરવા એમાં જોડેલા હતા. એટલે ગુરુનું કાર્ય, ગુરુનો સંકલ્પ એ વહેતો રહે, એ અમારું જીવન ધ્યેય છે. ને યોગી મહારાજે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજે જે મુદત આપી, જે તારીખ આપી છે, જે દિવસ આપ્યો છે, એ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થશે થશે ને થશે. અને યોગી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી. એવું અમદાવાદ નારાયણ દેવની ગાદીનું મંદિર થયું. મહારાજ બતાવે છે એ મંદિરો કરીએ, આશ્રમો કરીએ, સ્કૂલો કોલેજો કરીએ, લાખો માણસોને સત્સંગી કરીએ, એ કોઈ સાત્વિક ભાવ નથી, એ કોઈ નિર્ગુણ ભાવ નથી, એ કોઈ અમારો રાગ નથી, એ અમારું ગમતું કાર્ય નથી. પ્રભુનું કાર્ય છે, પ્રભુને સમર્પિત થઈને પ્રભુની પ્રસન્નતાથે થઈ રહ્યું છે. એટલે વરગ એમાં જે જે સાથ આપે, જે જે જોડાય, જે જે ગુણ લે, એ સૌ કાર્ય સાથે નહીં ભગવાન સાથે જોડાશે. ભગવાન સાથે કાર્ય ખંખેરાઈ જશે. અને કેવી રીતે ખંખેરાય છે એ આ વતનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે કાલે સમજાવ્યું, સરસ વતના જ છે કે નારાયણ દેવની ગાદીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, લાખો માણસ ભેગા હતા. અને મહારાજે પોતાનો પ્રભાવ, પોતાનું ઐશ્વર્ય, પોતાના ભગવાનપણનું દર્શન કરાવ્યું. સુબાને રવાના કરીને અંગ્રેજો આવ્યા. અંગ્રેજોએ સામેથી મહારાજને જમીન આપીને જમીનમાં પહેલામાં પહેલું મંદિર નારાયણ દેવની ગાદીનું, હજારો હરિભક્તો, લાખો ભક્તો હતા, હજારો સાધુ, કેટલો મોટો સમય થયો. અને એટલા લાખો વાહ વાહ, એટલો મોટો બોલબાલા થઈ ત્યારે મહારાજ એકદમ ઉદાસ થઈને નીકળી ગયા. જેતલપુરમાં રહ્યા, જેતલપુરમાં રાત્રિને પછી ધોળકાની રાનોમાં રહ્યા. પછી એમને વિચાર કર્યો કે આ બધું ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી, ભગવાને જ કર્યું છે. એ બધું જ્યારે ખંખેરી નાખ્યું કે આપણે આમાં કાંઈ કર્યું નથી, પ્રભુ જ કરી રહ્યા છે, આપણને સમજાવવા કહે છે. આ બધું કાર્ય થાય છે, સત્સંગ થાય છે, મંદિરો થાય છે, આ બધું જાઓ એ બધું થાય છે, એમાં ભગવાનના સંકલ્પને ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણને તો આમાં ભાગ લેવાનું મળ્યું, સેવા કરે, પછી લાખોની સેવા કરે, દેહની સેવા કરે, સોનાની સેવા કરે, આ ભગવાન કરાવે છે, આપણે શું કરવાના હતા. એવા ભાવથી મહારાજ કે કરો તો કોઈ જગ્યાએ બંધાશો નહીં, બધી આસક્તિઓ છૂટતી જશે. આ મંદિરની પ્રવૃત્તિ, સત્સંગની પ્રવૃત્તિ, સત્સંગના વિકાસની પ્રવૃત્તિ, સેવાની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓ કરાવીને એમને પોતાની વાહ વાહ બોલ કરવું હોય તો વાહ વાહ. એમનું નરનાદેવની ગાદી વખતે સોંપો પડી ગયો આખા ભારત વર્ષમાં, કહો આવું અદ્ભુત કામ. મહારાજ કે એનો ભાર નથી અમને, અમને તો ભગવાનને થઈને જીવન જીવતા સાધુ, ભગવાનને અર્થે સમર્પિત થયેલા ભક્તો, એ સિવાય અમને કાંઈ ભાર નથી. એ લોકો તરફ જ મારી દર એ બધા મને તમને સર્વને હઠમાં નિરસાના ભાવો કારણ કરાવે દોષ રહિત થઈ ગુણાતીત ભાવને પમાડવા, એ સિવાય કોઈ હેતુ એમનો નથી. એ જ એમનું કાર્ય છે ને એ હેતુ પાર પાડવા માટે જ આપણે ટેલેન્ટ વપરાય. ટેલેન્ટ વાપરીને આપણે પ્રાપ્ત કરેલું આપણી પાસે છે બધું વપરાય, ને મન બુદ્ધિ ચિત્ત અહંકારની ભૂમિકા જે ભક્તોમાં હળીમળીને કામ નથી કરવા દેતી, એને બધા હળીમળીને એકમના થઈને ભક્તિ કરતા થઈએ ને પ્રભુને ગમતા થઈએ, એ જ એમને કરાવવું છે. અને એ કરવા માટે સ્વામિનારાયણ ભગવાને મંદિરોની, સંતોની સેવાની પ્રવૃત્તિ ઊભી કરી, અને એ પ્રવૃત્તિમાં શાસ્ત્રીમાં યોગી મહારાજના સંકલ્પે કાકાજી પપ્પાજીને કૃપાથી અશ્વિનભાઈ શાંતિભાઈના સાનિધ્યમાં એમના નેજા હેઠળ આપણે કરી રહ્યા છીએ. એટલે બંધાવું છે ભગવાનમાં, જીવન જેવું છે ભગવાનને અર્થે. એટલે સાચુભાઈ ભજન ગાયું કે સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને ઉદાસીન ના થવા. સાધુ મોટા મોટું સાધુનું જો એ હોય ડ્રોબેક તો ઉદાસીનતા, ઉદાસીનતા. કોઈ દેશ ઉદાસ ના થવાય, ના કામથી, ના ભક્તોથી, ના પ્રશ્નોથી ઉદાસ થઈ જાય. બહુ માટલા બધા પ્રશ્નો, પ્રશ્નો કોણ લાવે છે ભગવાનના? તો પ્રાર્થના કરીને ધમધમાઈને માળા પણ સામે બેન ધૂન કર, ઉકેલનાર રહે છે, મૂકનાર રહે છે, તો ટાળનાર પણ એ છે. ઉપાય કરો. સાધુએ તો ભગવાનને ધૂન ભજન પ્રાર્થના કરીને ઉદાસીન નહીં રહેવાનું કોઈ પણ ગમે એટલા કામ. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈના જીવનને એટલે કહું છું, જુઓ તમે. કોઈ દાડ ઉદાસ થયા છે, કોઈ દાડ કામમાં કસર છોડી છે, કોઈ દાડો હુઈ રહ્યા છે, ગમે એટલા પ્રશ્નો આવ્યા તો કોઈ દાડો ઢીલા પડીને કહે છે કે મને સારું આ કામ નહીં થયા. હવે ભગવાનના બળે જીવનાર સાધુ, કોના બળે? ભગવાનના બળે, પોતાની હોશિયારીથી, પોતાના બળે, પોતાની આવડતથી, પોતાના સંબંધથી જીવનાર સાધુ એક દાડો ઢીલો પડશે. પણ ભગવાનના બળે જીવનાર સાધુને અનંત પ્રશ્નો આવશે તોય એમાંથી પાર નીકળશે, ઢીલો નહીં પડે. એટલે સાધુને તો ભગવાનના બળે જીવવાનું, ભગવાનને અર્થે જીવવાનું, અને ભગવાનના થઈને જીવવાનું, આટલું જ રાખવાનું કે મારે મારા માટે જીવવું નથી, મારે પ્રભુને રાજી કરવા માટે જીવવું છે. મારે મારા માટે નથી ખાવું, પ્રભુએ આપેલું આ દેહ સારું રહે, એનાથી સારામાં સારી સેવા થાય, આ દેહને સારું રાખવું એ પણ આપણી પરમ ભક્તિ છે. એવું નથી કે દેહને ગમે એમ ફેંકીને બગાડીને પાછા પાંચ જણને સેવામાં રોકે, એવું નહીં. આ દેહ સારું રાખવું છે ભગવાનને અર્થે, ભગવાન અને આ દેહ કરીને ભગવાનનું સુખ લેવું છે. એટલે ખાવું છે પણ ભગવાન રાજી થાય એટલે, જે પણ પ્રવૃત્તિ કરી એને ભગવાનને રાજી કરવા જ કરવું છે. એટલે ભગવાન રાજી ના થાય એવું વિચાર હોય ને વર્તન થાય ત્યાં અંદર ખડિંગ થવું જોઈએ, ખડિંગ થવું જોઈએ કે ભગવાન રાજી ના થયો. વિચાર આવ્યો ભગવાન રાજી ના થયો, બોલાવ્યું ભગવાન રાજી ના થયો, વર્તાવ્યું તો મૂંઝાવવું નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, અંતર્દૃષ્ટિ અંતરમાં રહેલા પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને એને પ્રાર્થના કરી, ગદગદ કંઠે પશ્ચાતાપ પરિતાપરૂપી પ્રાર્થના કરી લેવાની, એ સાધુનું જીવન છે, એ સાધુની સાધના છે. આવી સાધુએ સાધના કરવાની. ભાઈ ક્યારે પ્રશ્નો ક્યારે આવશે? રૂમમાં બેસી હશો તોય પ્રશ્નો આવશે. કોઈ કંઈક આ બધા બહુ પ્રવૃત્તિ કરવાથી આમાં જવાથી આરા પ્રશ્નો આવે છે, ચાલો પિરામિડમાં જઈને ધ્યાન કરીએ, ત્યાં ચાર પાંચ મચ્છરો પહી જશે ને તો ધ્યાને નહીં કરવા દે. એટલે કોઈ એવી જગ્યા નથી. એક વખત ભગવાનની દ્રષ્ટિ પડી ગઈ છે, અશ્વિનભાઈ શાંતિભાઈ જેવા સંતો વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થઈ ગઈ છે, તો ડાયા હોઈએ તો વહેલા વહેલી તકે એના રૂપ થઈ જવું. શું? એના રૂપ થઈ જવું, પ્રશ્નોથી પાર નીકળી જવું. તમે કોલેજમાં દાખલ થયા, આ રીતે ત્રણ મહિને પરીક્ષા, આ રીતે ત્રણ મહિને પરીક્ષા, ત્રણ મહિને પરીક્ષા, પછી બાર મહિનાની ઊભી પાછી અપરીક્ષાઓ અપરીક્ષાઓ, એમ કરવાથી બે વર્ષ બગડશે તો વધારે આવશે. પણ ભલામણ ત્રણ વર્ષમાં બધી પરીક્ષા સડસડાટ પાસ કર, પરીક્ષાથી પાર ગયા કે ને, આવું પરીક્ષા છે, પરીક્ષા છે ત્યાં લો. દેહભાવ છે ત્યાં સુધી પ્રશ્નો છે, દેહભાવથી પર થાય એટલે નો પ્રોબ્લેમ. 200 માઇલ સુધી જ વજન છે, ડાયટિંગ કરવાનું છે, 200 માઇલ ઉપર જાઓ એટલે વેટલેસ વેટલેસ. પણ 200 માઇલની ઉપર જવા ધક્કો વાગે, કેવો વાગે? ધમ ધમાઈને ધક્કો વાગે, એને જીક ઝીલવી પડે, જીક ઝીલવી પડે. તો આપણે બધું પ્રવૃત્તિ એ ચાલે છે, મંદિરની હોય, સત્સંગની હોય, રસોડાની હોય, કથા વાર્તાની હોય, હોંભરવાની હોય, કથા કરવાની હોય, વાસણ અજારવાની હોય, કે ટ્રાન્સપોર્ટેશન એક ઓફિસની હોય કે કોલેજની હોય, એની પાછળનો હેતુ ભગવાનનો સત્પુરુષને એક જ છે કે આપણને દેહભાવથી પર કરવા છે. એટલે એમાં જે પણ પ્રશ્નો આવે, જે પણ થાય, ભાવફેરમાં પડ્યા વગર, ટીકા ટિપ્પણી કર્યા વગર, બીજા કોઈની ભૂલ જોયા વગર, ભગવાન સામે જોઈ ભજન પ્રાર્થનાથી ચાલ્યા કરો, ચાલ્યા કરો, ચાલ્યા કરો, બસ તો બેડો પાર થઈ જાય. કશો હમું જોવાની. મહારાજ આ વતના વત મય કહે છે કે આપણે સાધના કરવા નીકળ્યા તો પહેલાં આવા અનંત પ્રકારના પ્રશ્નો આવ્યો, મરી જઈશું આમ ત્યાં. પછી ભગવાન હમું જોવાનું, કોણ હમું જોવાનું? ગુલાબ ભગવાનને મારે પ્રાપ્ત કરવા છે, ભગવાનના થઈ જવું, ભગવાનમય થવું છે, તો એમાંથી પાસ થઈ જઈએ. પછી દેહના ભાવમાં કડાકા ભડાકા હું પાસ થઈ, અને છેલ્લું સ્ટેજ છે વાહ વાહ, બધા માન મોટો મળે, પૂજનારા મળે, માનનારા મળે, ગુણ ગાનારા મળે, અને પૂજ તમારી આજુબાજુ હોય, તમે જેને અલૌકિક ભૂમિકા કહે છે એવી ભૂમિકામાં ખાઓ પીઓ જલસા કરો, ભગવાન ભૂલી જાય. શું થાય? પોતે જ ભગવાન રૂપ થઈ જાય. એ સ્ટેજ બહુ ભયંકર છે, એના હમય નહીં જવાનું. અક્ષરમ હમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપસ્ય દાસોસ્મી, આ બધું જે થઈ રહ્યું છે મને નહીં પ્રભુને, એને લઈને આ બધું થયું, જેને લઈને હું સ્ટેજ ક્રોસ કરીને, જેને લઈને મારું છે, રાજાને લઈને રાણી છું, ને તો રાજા ના પણ એ તો વાઘરેણ જ હતી, એમ પ્રભુએ મારો સ્વીકાર કર્યો, પ્રભુએ મને સેવા આપી, પ્રભુએ મને સેવા કરવાનું બળ આપ્યું, પ્રભુના થઈને જીવન જીવવાનો મને મોકો આપ્યો, તો આ બધું છે, એને લઈને છે. આની સાથે કાંઈ લેવા દેવા નથી, એવા ભાવથી ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, તો અક્ષરધામ રૂપ થઈ જવાય. એ સ્ટેજ પર મહારાજ કે આપણને લઈ જવા છે, અને એના માટે પ્રવૃત્તિ તો આપશે, કંઈક તો કરવું જ પડે. એમને ડૉક્ટરે કહે કે આ દવા આપું છું પણ થોડું ખાજો. શું કે? થોડું ખાજો, નહીં તો દવા ઊંધી પડશે. એમ ભગવાન કે મારે પ્રસન્નતા આપવી છે પણ કંઈક દેહ વાપરો સેવામાં, આવડત હોશિયારી વાપરો. તમે આવડત હોશિયારી વાપરીને જે પ્રાપ્ત કર્યું એ ભગવાનને તો સમર્પિત કરો, ધન સોનું જે હોય આ બધું કરો તો ફળ સ્વરૂપે મારી જે દવા છે અક્ષરરૂપ થવાની એ તમને કારગત થશે, કામ કરશે જીવનમાં. તો એ સ્વામિનારાયણ ભગવાને આજે વતનાત્મા મધ્ય 22માં આપણને કહે છે કે અમે નારાયણ દેવનું મંદિર કર્યું જ નહોતું, મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય ઉજવ્યો જ નહોતો, લાખો માણસ ભેગા થયા જ નહોતા, હવા હાથ અમે તો પ્રભુના દાસ છે, સેવક છે, એ સિવાય કાંઈ છે નહીં એવી ભૂમિકા પર આવ્યા ત્યાં મહારાજ કે મને શાંતિ થઈ. આપણને એ કહે આવું આ જીવવાનું છે. લોકો બૂમ ભરાડા પડશે, શરૂઆતમાં ગારો મળશે જે કહ્યું ને, પછી ડરાવનારા હશે, પછી બધામાં જ પહેલાં વાહ વાહ કરનારા હશે, પછી કાંઈ જોવાને પ્રભુ સિવાય, પ્રભુને તેને જીવન જીવવા સિવાય, પ્રભુને રાખવા સિવાય અને પ્રભુના ભક્તોની ભક્તિ કરવા સિવાય જીવનમાં કશામાં મજા છે નહીં. એટલે 78 વર્ષની ઉંમરે, 80 વર્ષની ઉંમરે અશ્વિનભાઈ શાંતિભાઈ સતત વાપર્યા કરે, કેટલી બધી ભક્તિ અને કેટલા બધા ગુરુ કહે આ કહે તે કહે તો કશામાં એની દ્રષ્ટિ પડતી નથી. અલગ કોઈક ભૂમિકાથી પરની ભૂમિકામાં ગયેલા સાધુઓ છે, પણ આપણા ભેગા રહે છે એટલે જેવો છે એવો મહિમા સમજવાનું થોડું અઘરું પડે. એ મહિમા જો આપણે સમજીએ તો ભગવાન કહે જીવનમાં કાંઈ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી. જેવો છે તેવો મહિમા નથી સમજતા, એ કસરને લીધે બધી પ્રવૃત્તિમાં આપણને જોડે છે, તો એ કસર ટાળવે છે. એમનો મહિમાનો વિચાર કરે, ઓ આવા સાધુ મળે, આવા ભગવાન મળ્યા. સ્વામિનારાયણ ભગવાન છે, 56મો પ્રગટ થઈને આપણા માટે આ ધરતી પર આવ્યા. આયા એટલું જ નહીં, એવા ગુણાતીત સાધુ થકી પ્રગટ રહ્યા અને એવા સાધુમાં આપણને જોડ્યા. ઓ માય ગોડ, કેટલી મોટી કૃપા આ ભગવાને કરી છે આપણા માટે. હવે જો આપણે મૂર્ખામી કરીએ, એમનો મહિમા ના સમજીએ, એમને રાજી ના કરીએ, એ રાજી થયું જીવન ના જીવીએ, એમને ગમતું રાખીને આપણું ગમતું છોડી ના દઈએ તો આપણા જેવો મૂર્ખ કાંઈ નહીં. જમવાનું આપ્યું, 5 પકવાન આપ્યા, અનંત પ્રકારની રસોઈ આપી, થારી પીરસાઈ, અમે એની સોડમ આવે છે પણ જમીએ નહીં તો આપણે મૂર્ખ કહેવાય ને, મૂર્ખ કહેવાય ને. જમવાનું એટલે એમના મહિમામાં તડબો રહીને ભક્તિ કર્યા જ કરો. આ દેહને ઇન્સ્ટ્રુમેન્ટ છે ભગવાનને રાજી કરવાનું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે હોય તો દેહ છે, 100% એની સેવામાં સંતો વાપરે છે. કેવળ ભગવાન રાજી થાય એટલે આ જ એમની મૂર્તિ, આ મનન ચિંતન એ જ ભક્તિ છે. એના અર્થે પોતાની 100% ટેલેન્ટ વાપરે આ સંતો એ કરી રહ્યા, નથી એમને ખાવાનું જોતા, નથી એમને માન જોતા, નથી વસ્તુ ચીજ પદાર્થ ની જે વસ્તુ ચીજ પદાર્થ એમની પાસે છે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરે. ભગતજી મહારાજને કહ્યું ને, ભાવનગર નરેશ, યાર તું તારા સ્વામિનારાયણ ભગવાનના વાઘા શિવ જ, એવા વાઘા મારા શિવ તો તું તને રૂપિયાની ઢગલીઓ કરી કહું એટલા રૂપિયા આપું કહે છે. ત્યારે ભગતજી મહારાજ કહે, રાજા સાહેબ તારા પૈસાથી નહીં, આ મારા ઠાકોરજીની સેવાના હેતના ટેભા છે. કેવા ટેભા? હેતના ટેભા છે. તમારા વાઘા માટે હું લાવી નહીં શકું એવા હેતના ટેભા. આ મંદિરના કાર્યમાં સંતોના ભક્તોના હેતના ટેભા છે, એની કામ થવાનું છે. બાકી મંદિરનું તો થવું કેવું, શું એમાં કરવું છે, પણ એની પાછળ આટલા બધા ભક્તો હેતથી પ્રેમથી ભગવાનને રાજી કરવા માટે સમર્પિત થઈને જે ભક્તિ કરે છે એની સુવાસ થવાની છે. અને એમાં આપણા પક્ષે ઉદાસ થયા વગર આપણને જે પણ કામ મળ્યું, જે પણ સેવા, નાની મોટી નથી, યાદ રાખો, કરોડોની રૂપિયાની બહુ ડિફરન્સ નથી, પણ ભાવથી હેતથી સ્વામિનારાયણ ભગવાન કન્સિડર એ કરે છે. અહો ભાવે હેતથી તમે આ કામમાં લાગો તો મારી પ્રસન્નતા કરોડ રૂપિયાના દાન આપનાર પર છે, એટલી જ પ્રસન્નતા રૂપિયાના દાન આપનાર પર મારી પણ ઉતરશે. એક કીટ નાખનાર પર ઉતરશે અને લાખો પથ્થરો નાખનાર પર ઉતરશે. એવું પ્રેમથી કરનારા ઉપર ભગવાનની પ્રસન્નતા ઉતરે છે. અને ભગવાનમાં બંધાવવું છે પણ ભગવાનને બંધાવવા માટે ભગવાનના કાર્યને પોતાનું બનાવવું પડે. પોતાનું માની અને કરીએ તો ભગવાન સાથે વિશેષ બંધાતા જશું. મહારાજ આ વતનાત્મા સમજાવ્યું છે કે કાર્ય કરવાનું ઉદાસીન નહીં થવાનું, ઉદાસીન થવાનું ભગવાનને ન ગમે એવા કાર્યથી, ઉદાસીન થવાનું, આપણે ઉદાસીન થઈએ ભગવાનને ન ગમે એટલે ઉદાસીન નહીં થવાનું. આવું બધું ભગવાનને રાજી કરવાની સતત આલોચ, એ ભગવાન કરવાનું, એ કરવામાં આડું આવતી વસ્તુને ખંખેરવું, એ આપણી સાધના. સજાન સ્વામી મહારાજની જય.